તારીખ 11/4/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 213 અને 214 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 88
તુચ્છતા ભાષે અને સ્વભાવની મહિમા ભાષે નાનું સૂત્ર હોય એવી આ વાત છે. આચાર્ય ભગવાન નું જેમ સૂત્ર હોય છે, થોડા શબ્દોમાં એક બે વાક્યોમાં એમ ઘણી વાત કહેવી હોય છે, એમની આ પુરુષાર્થ વિષયક ખાસ વાત છે. જીવના જે રોકાવાનું સ્થાન છે, અંતર બારી જે જીવના રોકાવાના સ્થાન છે, એમાં બાહ્ય પદાર્થો ભૂતગળ પરમાણુઓની રચના વિધ પર્યાયો એનું સ્થૂળપણે રોકાવાનું સ્થાન કહેવાય છે. વાસ્તવિકપણે તો તે પદાર્થ પ્રત્યે જીવની જે વૃત્તિ જાય છે, જેને વિકાર કહેવામાં આવે છે, ત્યાં જીવ રોકાયેલો છે. ત્યાં રોકાયેલો છે એટલે ત્યાં એને અભેદ અનુભવ થાય છે. હું આવો છું, આ મારું સ્વરૂપ છે, એવો એને અનુભવ થાય છે. અને એ અનુભવ ઈર્ષા બુદ્ધિએ થાય છે, એનું મૂળ તપાસવામાં આવે તો એની મહિમા છે. જ્યાં રોકાયો છે ત્યાં એની મહિમા છે. વારંવાર તેને તે પ્રકારના તેને તે વિષયોના પરિણામ થાય છે જીવને. એ પરિણામમાં એને અણગમો દુઃખ કે કિંમત નથી, નકામું છે, વ્યર્થ છે એવું ભાસતું નથી. અહીંયા આ બોલની સૂક્ષ્મતા વિચારીએ તો એ છે કે જીવને જેનો મહિમા છે ત્યાં એનું રોકાવું છે, જેની કિંમત છે જેનો મહિમા છે ત્યાં એનું રોકાવું છે. આમ બને છે. કહે છે કે બહારના વિષયો તો સ્થૂળ છે રોકાવા માટે, ખરેખર તો તે પદાર્થો રૂપ જે દ્રવ્યો ઉદ્ગળ દ્રવ્યો જળ પરમાણુ રૂપ દ્રવ્ય એ જળ દ્રવ્યો અને આ આત્મદ્રવ્ય એ વચ્ચેનું કોઈ સંબંધરૂપ માધ્યમ હોય તો એ જીવનો વિકારી પરિણામ છે.
બરોબર.
તે પ્રત્યેનો રાગદ્વેષ મોહનો જે પરિણામ એનાથી એનો સંબંધ છે. નહીતર સંબંધ નથી બે પદાર્થ વચ્ચે, બંનેના સ્વચતુષ્ટય ભિન્ન છે.
બરોબર.
આ શરીર મારું એમ થવામાં એ જ તત્સંબંધિત રાગ છે. આ બીજા પદાર્થો મારા નહીં અને એ મને ગમતા નથી, ફાવતા નથી, એ પણ એ પદાર્થ પ્રત્યેની જ વૃત્તિ છે. રાગની કે દ્વેષની એ જે પદાર્થ પ્રત્યેની વૃત્તિ છે એની જીવને કિંમત છે એમ કહેવું છે. પણ એની તુચ્છતા ભાસવી જોઈએ. તુચ્છતા ભાસવી જોઈએ એટલે એની કાંઈ કિંમત નથી, એની જરાય મહિમા નથી, એનું એમાં રોકાવા જેવું કાંઈ છે નહીં. એક સ્થૂળ પ્રસંગનો દ્રષ્ટાંત લઈએ, કે પરિવારમાં રહેલા કોઈ પણ સદસ્ય સભ્ય સ્વજનનું નિધન થાય છે ત્યારે દુઃખ કેમ થાય છે એ વિચારવા જેવું વિષય છે. નહીતર છાપામાં તો મૃત્યુ નોંધ રોજ આવે છે, ત્યાં થતું નથી. કાંચી મરણ ને મુસ્લિમ મરણ ને ક્ષત્રિય મરણ ને આવે છે તેને. એને જ્યાં મીઠાશ વીદી છે, આ મારું છે એમ કરીને મીઠાશ વીદી છે, એટલે કે તે પદાર્થના તે દ્રવ્યના હોવાપણામાં આને મીઠું છે, મીઠું લાગે, એ તો એના અસ્તિત્વમાં છે. જો વસ્તુ દ્રષ્ટિએ વિચારીએ તો તેનો દેહ, તેનો આત્મા, પરિવારના સભ્યનું શરીર અને એનો આત્મા, એ જે જડ પદાર્થો અને ચૈતન્ય પદાર્થ છે, જળમાં આનંદ રજકણો છે, એ એના પોતપોતાના સ્વચ્છ તુષ્ટયમાં છે, પણ એની હયાતીની એને મીઠાશ છે કે છે છે બસ છે છે આ છે 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 વિકલ્પ કરવો પડતો નથી છે છે નો, એટલી મીઠાશ વેદે છે કે છે નું નથી થાય ત્યારે એનો પ્રત્યાઘાત આવે છે.
બરોબર.
જ્યારે પોતાના વિયોગના સુખને એ તપાસે તે કાળે પણ, જ્યારે વર્તતું હોય ત્યારે તે કાળે પણ એને જો તપાસે તો એને ખ્યાલ આવે કે આમ થવાનું કારણ શું છે. એ પદાર્થની તો નાસ્તિ થઈ નથી, ન તો તે પરમાણુઓની નાસ્તિ થઈ છે. દેહના પરમાણુઓ પર્યાયાંતર પણ એ વિશ્વમાં આજે હયાતી ધરાવે છે, અને તે આત્મા પણ પર્યાયાંતર પણ એ તો વિશ્વમાં હયાતી ધરાવે છે. છતાં અહીંયા ઊંડું ઊંડું ઘણું દુઃખ થવાનું કારણ શું છે કે એની હયાતીની જો મીઠાશ વિધિ છે તો એને દુઃખ છે. દુઃખ બને છે પરિવારમાંથી યુવાન માણસો બહાર કમાવા માટે, આર્થિક પ્રયોજન માટે અમેરિકા ઇંગ્લેન્ડ જાય છે, વર્ષો સુધી આવતા નથી, મા બાપની હયાતીની મીઠાશ ઉડી જાય છે, પછી મા બાપ મરી જાય છે, એને કાંઈ ત્યાં દુઃખ નથી થતું કેમ? એના મા બાપ નહોતા, એના મા બાપ મરી ગયા માટે દુઃખ છે એમ નથી. એની મીઠાશ હોય તો દુઃખ છે ને, મીઠાશ ન હોય તો દુઃખ નથી. છે કે નહીં દુઃખ? કેમ બીજાને દુઃખ લાગે છે, અહીંયા અહીંયા જે છોકરો હારે રહ્યો એને દુઃખ લાગે છે, ત્યાં રહ્યો એને દુઃખ નથી લાગતો. અને ત્યાં રહ્યો હોય તો લાગે, જો એને મીઠાશ હોય, ત્યાં બેઠો બેઠો કાગળ લખા કરતો હોય કે તમને એક અઠવાડિયું કાગળ ન લખું તો મને અહીંયા બરાબર ચેન પડતું નથી, તમે મને હાંભરા જ કરો છો, યાદ આવ્યા જ કરો છો, તો એ આવી શકે કે ના આવી શકે? ના તો પૈસા હોય તો ઉડીને આવે, અને નહીં તો ત્યાં બેઠો બેઠો રોવે. આગળની વ્યવસ્થા ન હોય તો
બરોબર.
એની હયાતીની જે મીઠાશ છે, જે રાગ રસ છે, એ દુઃખનું ઉત્પાદક કારણ છે, પણ ત્યારે એને એ સમજાતું નથી. જ્યારે જીવ સંયોગની મીઠાશ વેદે છે ત્યારે એને સમજાતું નથી. એ તો નજીકનો સમર્થ દ્રષ્ટાંત છે, પણ અનેક કુટુંબથી માંડીને પછી દેહ કુટુંબથી માંડીને આબરૂ, પૈસા, ધન, ધાન, નોકર ચાકર, મોટર ગાડી, કાંઈ પણ હોય ને એની મીઠાશ વિધિ હોય અને એનો અભાવ થાય ત્યારે એનું એને દુઃખ લાગ્યા વિના સધનતામાંથી નિર્ધનતા આવે, આપઘાત કરે છે. ઘણી મીઠાશ વિધિ છે એટલે ગમે છે બોવી. મારું શું કરવા કરે છે? એનું નથી છતાં એનું શું કરવા કરે છે? કે એની હયાતી એને ખૂબ રૂચે છે, ખૂબ ગમે છે. પોતાની હયાતીને હામું જોતો નથી. પોતાનું જે ત્રિકાળ અસ્તિત્વ મહાચૈતન્ય સત્તા જેમાં નિર્મળ નિર્મળ અતિ નિર્મળ આનંદ ભરેલો છે એની સામે જોતો નથી, એનું બેભાન પણ વર્તે છે. અને આ છે ને આ છે ને મારે તો આ છે ને આ છે ને એની મુખમાં પડ્યો છે, એનો આધાર લઈને પરિણમે છે, એના આધારે પરિણમે છે. એ જે પરિણમનરૂપ પરિણામ છે એ એની અવસ્થાનો ભાગ છે. એને જો અરુચે અથવા એ તુચ્છ લાગે તો એનો જે ઊંધો પુરુષાર્થનો વેગ છે એ મટે, નહીતર એનો પુરુષાર્થ જે ઊંધો ચાલે છે એ ન મટે. પુરુષાર્થની દિશા તો બદલવી જોશે કે નહીં, તો જે પુરુષાર્થની દિશા નિજ સ્વરૂપને છોડીને અંતર્મુખતા છોડીને અનાદિથી પરપદાર્થ પ્રત્યે પરપ્રત્યે રાગાદિ ભાવમાં રોકાઈને વર્તી રહી છે ત્યાં મૂળમાં તુચ્છતા ન આવે એમ કહેવું છે, તો ત્યાંથી ખસવાનો કોઈ પ્રસંગ નથી. દ્રવલિંગી મુનિનો સમર્થ દ્રષ્ટાંત લઈએ કે એને તો હજારો રાણીઓ અને રાજપાટ છોડીને જંગલમાં ગયો છે, મુનિ થયો છે. પાંચ ઇન્દ્રિયના વિષયો સર્વ સાવધિયોનો ત્યાગ કરીને 28 મૂળગુણ નિરતિચાર પાળે છે,
બરોબર,
એવો સમર્થ દ્રષ્ટાંત. એને શું છે ત્યાં
શું બાકી રહી
કે એની જે વર્ત તો શુભ રાગ, જે અન્ય તત્વ, જે વિભાવ ભાવ, વિરુદ્ધ ભાવ, દુઃખ ભાવ, મલિન ભાવ, વિપરીત ભાવ, સ્વભાવ ભાવથી વિપરીત ભાવ, એની મીઠાશમાં એ પકડાયેલો છે. આમ છે, બધી શક્તિનો ઉપયોગ ક્યાં થયો કે આ જે અત્યંત કષાયની મંદતાવાળા જે રાગાદીના પરિણામ એની પકડમાં, એનો બધી શક્તિ વાપરી છે એની પકડમાં. એટલું નિરતિચારપણે પાળે કે ક્યાંય દોષ થવા ન થાય એની પૂરી યત્ન, પૂરી સાવધાની રાખે, બધી શક્તિ ત્યાં લગાવે છે.
બરોબર,
યત્નને સાવધાની આવે છે કે
નહીં,
એનો ઉપયોગ એની સાવધાની એ બરાબર ત્યાં રાખે છે. શુભ યોગની ક્રિયા અને શુભોપયોગ, એની સાવધાનીમાં બધી શક્તિ લગાવી છે. એની તુચ્છતા ભાષા વિના વિકાર એટલે માત્ર અશુભ ભાવ નહીં, પાંચ ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જતા અશુભ પરિણામ, અશુભ ઉપયોગ, એને લૌકિકમાં વિકાર કહે છે. લૌકિકમાં એ અશુભ ભાવોને વિકાર કહે છે. પરમાર્થ માર્ગમાં તો શુભાશુભ બંને પરિણામને વિકાર છે, તેથી વિકાર કહેવામાં આવ્યા છે. એ વિકૃત પરિણામ છે. આત્માના સ્વભાવરૂપ જે દર્શનના ચારિત્રના શુદ્ધ પરિણમન છે તે અવિકૃત પરિણમન છે, તે અવિકાર ભાવ છે. અને એથી અન્ય એવા જે રાગાદી પરિણામ ચાહે શુભના હો અશુભના હો એ તમામ વિકૃત, અસલ નહીં એવા વિકૃત રૂપી વિકાર ભાવ છે. એની તુચ્છતા ન ભાષે એમ, ગમે તે પ્રકારનો શુભ ભાવ હતો પણ એની તુચ્છતા ન ભાષે તો એ શુભ કરવામાં એવો કાશે. આ કરવું જોઈએ, આવો ભાવ થવો જોઈએ, આવો મારે કરવો જોઈએ, એને આવ્યા વિના રહેશે નહીં. આ પરિસ્થિતિ ઊભી થાય છે.
શંકર ભગવાનને તો તુચ્છનો માટે આત્મા, શંકર ભગવાનને તો
એ બરાબર છે, પણ ખરેખર કાર્ય કઈ એમને કરવાનું છે, પોતાનું કાર્ય એમને કરવાનું છે એ તો પ્રશ્ન નથી ને. એમના ગુણોનું બહુમાન છે.
બરોબર,
જે તીર્થંકર થયા એવા આત્મીક ગુણો વંદે તદગુણ લબ્ધ. એ સમંતભદ્ર સ્વામી શું કહ્યું, હું શા માટે નમું છું કે તમે જેવા ગુણોનો વિકાસ કર્યો અને નિર્વિકાર દશા આત્માની પ્રગટ કરી એ દશામાં સાદી અનંત હવે વિરાજમાન રહેશો. મારું પણ એવું જ ધ્યેય હોવાથી હું આપને નમું છું એ તો વ્યવહાર માત્ર છે, ખરેખર હું એ મારા સ્વરૂપમાં નમું છું, એ નિર્દોષતાના ભાવમાં નમું છું. એને વજન ત્યાં આત્મગુણોનું વજન છે, ખરેખર એના હૃદયમાં અંતઃકરણમાં આત્મગુણોનું વજન છે એમ સમજવું જોઈએ. એમાં એ શુભરાગમાં ઊભા છે એમ નથી, ત્યારે પણ એમને જે શુભ અંશ ઉત્પન્ન થાય છે એનો નિષેધ કરતે છે. અને આત્મિક ગુણોમાં લીન થવું એનો પુરુષાર્થ કરતે છે, કેમ કે એની તુચ્છતા ભાસે છે, તે રાગાદી ભાવની તુચ્છતા ભાસે છે. અનંત સિદ્ધો જે થયા તે સિદ્ધો ત્યારે સિદ્ધો થયા છે કે એમને તુચ્છતા ભાસીને તે પ્રકારના પરિણામને પણ છોડ્યા ત્યારે. કોઈ પણ સાધક સાધ્ય એવા અરિહંત ને સિદ્ધની ભક્તિ કરે છે એ તો એ સ્વરૂપમાં લીન રહી શકતા નથી ત્યારે કરે છે. સ્વરૂપની લીનતા છોડીને અમુક પીરિયડ તો મારે ભક્તિમાં કાઢવો ભગવાનની એમ પ્રકાર ત્યાં નથી, એ કોઈ ફરજિયાત નથી, એ પ્રશ્ન નથી. જ્યારે રહી શકતો નથી ત્યારે એને જેમાં રહેવું છે એવા ગુણો જેને વિકાસ કર્યા, અપ્રતિહત પુરુષાર્થથી જેમણે એ દશાને પ્રગટ કરી એને બહુમાન આવે છે. અરે અહીંયા એટલો અપ્રતિહત પુરુષાર્થ ચાલતો નથી, ધન્ય છે તે પરમાત્માઓ કે જેણે એ પુરુષાર્થથી એ દશાને પ્રાપ્ત કરી.
મારે પણ પ્રાપ્ત કરી
એ રીતે ગુણની પ્રાપ્તિ અર્થે સ્તુતિ વંદના પ્રાર્થના પૂજા ભક્તિ બધું કરે છે એનો આશય છે, પણ એમાં પણ જેટલો શુભ અંશ છે એ છોડવા ચાહે છે, છોડવા પ્રયત્નવંત છે, એની કિંમત નથી.
બરોબર.
અને એ જ રીતે અનંતા સિદ્ધો થયા, તે સિદ્ધો પહેલા સાધક હતા ત્યારે એ પણ પૂજા સ્તુતિ ભક્તિ કરતા હતા, પણ એ છોડીને સિદ્ધ થયા છે, એ રાખીને સિદ્ધ થયા. સિદ્ધ ભગવાનને પ્રચાર પ્રસાર કરવાનો કઈ વિચાર નહીં આવતો હોય, આપણે વિકરાગ ટ્રસ્ટ ખોલીએ હે એ પ્રશ્ન નથી. પ્રચાર પ્રસારનો રાગ છે એ શુભ રાગ છે, એ વિકાર છે, તેથી વિતરાગોએ તેનો ત્યાગ કર્યો છે. અને જેને વિતરાગ થવું હોય, આપણે અને સૌએ જેને વિતરાગ થવું હોય એને એનો નિષેધ આવવો જોઈએ, જોર ખાઈને ન આવવો જોઈએ, પણ એનો એને નિષેધ આવવો જોઈએ. એમાં રોકાવું એ એની તુચ્છતાનો નાશ કરવા જેવું છે. એની તુચ્છતા આવવી જોઈએ એમ કહે છે. તુચ્છતાના નાશમાં મહિમા આવશે, અને એ મહિમા તને સ્વભાવમાં આવવા નહીં દે. શું નુકસાન થશે તને કે એ શુભરાગની મીઠાશ તને વિતરાગ સ્વભાવની મીઠાશ ઉત્પન્ન થવા નહીં દે. તારું પુરુષાર્થ એમાં રોકાઈ જશે અને સ્વભાવનો મહિમા નહીં આવે, તેથી સ્વભાવ પ્રત્યે તારો પુરુષાર્થ વેગને પકડશે અને જોર નહીં કરી શકે. આટલી વાત લીધી છે, એને સ્વભાવમાં લઈ જવો છે. આ તો અનંત વાર એને કર્યું છે. જગતના જેટલી કોઈ શુભ ક્રિયા અને અશુભ ક્રિયા છે એમાં પંચ પરાવર્તનમાં દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન ને ભાવ પરાવર્તન અનંત વાર બધું થઈ ચુક્યું. પરિભ્રમણ કરતા જીવને અનાદિ નિગોદમાં છે એની વાત નિત્ય નિગોદી છે એની જુદી વાત છે. જે પરિભ્રમણ કરતા અનંત આત્માઓ છે બધાને બધું થઈ ચુક્યું છે. બધું થઈ ચુક્યું હોવાથી એ બધું એઠ સમાન છે. આ ખાસ જૂઠું એઠું મૂકે છે કે નહીં, તેથી એની તુચ્છતા એને આવવી જોઈએ. એઠની તુચ્છતા છે કે નહીં, એની બરણી નથી ભરતા. આટલું એઠું વીધું છે, હવે બરણી ભરી રાખો. એઠું છે હવે ચાલે, એની તુચ્છતા એમાં રહેલી છે.
બહુ સરસ બોલ.
મેં કોઈ પણ વિભાવની કોઈ પણ શુભંશની એને રાગને ઓળખવો જોશે. જ્ઞાનાદિ ભાવ આત્મભાવ શું છે, અનાત્મભાવ રાગાદિ ભાવ શું છે ઓળખીને એને તુચ્છ જાણવો. ઓળખ્યા વિના તો તુચ્છ જાણશે. વ્યક્તિમાં પણ એમ જ હોય છે ને, જેની ઓળખાણ હોય છે એના પ્રમાણમાં એના પ્રત્યે આદર અથવા અનાદરનો સવાલ ઉભો થાય છે. જે રાગાદી ભાવ આકુલતા રહીત મલિન સ્વભાવે છે, મુખ્ય વાત તો એ છે કે મલિનપણું છે, કષાયનું મલિનપણું એમાં રહેલું છે. આત્મા કે જે પરમ પવિત્ર સ્વભાવે છે એવા આત્માને એ મલિનતાથી ખસવું સહજ છે. એ મલિનતાથી ખસવું એ સહજ છે, પણ કષાયની મંદતા તો થોડી પાતળી મલિનતા છે ને. કે છે કે વિષ્ટાના થોડા કણ પણ કોઈ શરીર ઉપર રાખવા ઈચ્છતા નથી. ઘસીને સાફ કરે છે. એનો અર્થ એ છે કે થોડી પણ મલિનતા પવિત્રતા સાથે મેળ ખાતી નથી. શુદ્ધતા અને પવિત્રતા સાથે થોડી પણ મલિનતા મેળ ખાતી નથી. એમ વિકારાંશ ઘણો તીવ્ર હો કે ઘણો મંદ હો, એની તુચ્છતા એ ન જોઈએ તે ન જોઈએ. એક અનંતમાં ભાગે પણ એ કણ ન જોઈએ એવી તૈયારી વાળાને વિતરાગતાનો પ્રારંભ થાય છે. ને એ પહેલાં કદી કોઈને વિતરાગતાનો પ્રારંભ થવો અશક્ય અને અસંભવિત છે, બની શકતું જ નથી. પરિપૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. આવું લક્ષ્ય બંધાવવું જોઈએ. લક્ષ્યનો કાલ બોલાવ્યો હતો એમાં બે વાત હતી, હો જરા સ્પષ્ટ ઓછું કર્યું હતું, ખ્યાલમાં હતું પણ જરા સ્પષ્ટ ઓછું કર્યું હતું. આમ ત્રિકાળીનો લક્ષ્ય છે, આમ પૂર્ણતાનો લક્ષ્ય છે, જ્યાં પહોંચવું છે એનો પણ લક્ષ્ય છે. બેના લક્ષ્યનો પ્રકારનો ફેર છે. પ્રયોજનનું પણ લક્ષ્ય છે, વર્તમાન ચાલતા પ્રયોજનમાં પણ લક્ષ્ય છે. આમ લક્ષ્ય છે ને એ બહુ વિચિક્ષણ રીતે કામ કરે છે. એક સાથે બે જગ્યાએ નહીં પણ ત્રણ જગ્યાએ કામ કરે છે. એક સાથે ત્રણ જગ્યાએ કામ કરે છે. એનું ત્રિકાળી મૂળ સ્વરૂપ છે, એના આશ્રય ભાવે લક્ષ્ય કામ કરે છે. પરિપૂર્ણ શુદ્ધ મોક્ષની દશા છે એ ત્યાં પહોંચવાની દિશામાં એનું લક્ષ્ય છે. દિશા ફેર થાય એ ન ચાલે. એક ડિગ્રીનો એંગલ ફેર ન થવો જોઈએ, ક્યાંયનો ક્યાંય છેડો જશે, ડેસ્ટિનેશન બદલાઈ જશે. ત્રીજું ચાલતા પરિણમનમાં જાગૃત છે, એના ઉપર પણ એનું ધ્યાન છે, લક્ષ્ય છે. જાગૃતિ છે કે ગડબડ થાય એ પણ કુદરતી છે. જ્યાં આ બે છેડા સચવાઈ ગયા એ કેમાં સચવાના, કે વર્તમાન સ્થિતિમાં સચવાના, એટલે ત્યાં તો એને સહજ માત્રમાં ઉપર તબકે ખ્યાલમાં ઉપર તબકા તબકે જ્ઞાનમાં પણ એનું લક્ષ્ય રહે છે કે આ દિશા ગડબડવાળી થતી નથી. તો કે થાય તો તરત જ ખ્યાલમાં આવે છે, કેમ કે લક્ષ્ય બે જગ્યાએ બરાબર છે. એટલે એ બારમાં પણ પ્રેક્ટિકલી તમને ખ્યાલ આવશે. માણસ સાયકલ ચલાવે, મોટર ચલાવે, એ સ્ટીયરિંગ કે હેન્ડલ સામે નહીં જોવે, કદી નહીં જોવે.
બરાબર,
જોવે તો એક્સિડન્ટ થાય, એને સામે જ જોશે. ગમે એ ડિગ્રીનો વળાંક હોય માપવાની જરૂર નથી, એ સામેના લક્ષ્યથી એને ખબર પડે છે કે અહીંયા કેટલું ફેરવવું. કે કઈ બાજુ કેટલું ફેરવવું બે બાજુમાંથી, એ સામે લક્ષ્ય હોય તો બરાબર ફેરવાય છે. જે દિશામાં એને જવું છે એ દિશા ઉપર લક્ષ્ય છે, એને અહીંયા જોવાની જરૂર પડતી નથી. છતાં અહીંયા થોડોક ફેર પડે તો સામે જતા હોય તો એને અહીંથી ખબર પડી જાય કે અહીંયા આમ આટલો ફેર કરવો જોઈએ. એ કેટલા ઉપર તબકે ઉપયોગ છે એ ખ્યાલ રહેશે.
બરોબર,
ત્યાંનો ખ્યાલ આમ આમ કરવાનો કેટલા ઉપર તબકા ઉપયોગ છે ઉપયોગ તો સામે છે. સામે તો ઘણી વાતો છે, વાળનો છે, માણસો છે, આગળથી આવે છે, પાછળથી આવે છે, સામેથી બાજુમાંથી આવે છે, અનેક પ્રકાર છે. પણ જ્ઞાનની વિચિક્ષણતા અસાધારણ છે. આ તો છદ્મસ્થ અને સામાન્ય પ્રાણીને, તીવ્ર કષાયમાં પડેલા પ્રાણીઓને પણ બારમાં આટલી વિચિક્ષણતા હોય છે. અંતર સાવધાની થઈને ક્યાંય રોકાયા વિના એના શુભરાગની કષાયની મંદતા અને સાતાની શાંતિમાં પણ રોકાયા વિના, મનના આનંદ તરંગમાં પણ રોકાયા વિના, જો મનના રોમાંચ ઉછે છે, જ્યાં સ્વરૂપની નજીક પરિણામ જાય છે તો મન સહિતના પરિણામમાં પણ રોમાંચ ઉછે છે, તો પણ ત્યાં રોકાયા વિના એટલી સાવધાનીથી અંતર્મુખ થાય છે એની વિચિક્ષણતા જ્ઞાનની કેટલી. હવે આ તો થોડુંક શાસ્ત્ર વાંચે ને પ્યાલો ફાટે કે આ જ્ઞાની ની અહીંયા ભૂલ છે ને આ જ્ઞાની ની અહીંયા ભૂલ છે, પણ બાપુ રવા દે, એ તારું કામ નથી. એને કેટલી વિચક્ષણતાથી અંતર્મુખ થયો છે, ક્યાંય અટક્યા વિના એ અંતર્મુખ થયો છે, એનો તું અભ્યાસ કરતો તને એક આશ્ચર્ય પ્રગટ થશે. શ્રીમદજીએ લખ્યું છે કે જ્ઞાનીની દશા અદભુત અને આશ્ચર્યકારક છે. એ કોઈ ભાષા અલંકાર નથી, વાસ્તવિકતા છે. પણ અરૂપી પરિણામ છે અને જગતના જીવો એનાથી અજાણ્યા છે, એટલે જ્ઞાનનો ક્ષણ થોડોક વધે ત્યાં યથાર્થતાનો અભાવ થતાં સ્વચ્છંદની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી, એ પરિસ્થિતિ આવે છે. હા, એ કળા છે. અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભા થવા છતાં કોઈ પણ જ્ઞેયો સાથેનો સંબંધ એનું જ્ઞાન કરતું નથી. અનેક જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભા થવા છતાં એનો આત્મા કોઈ જ્ઞેયો સાથે સંબંધ પામતો નથી. આ એની એક કળા છે. જગતના જીવો એ કળા જેની પાસે નથી એવા અનંતા જીવો અનેજ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસતા ઉર્જીને પડે છે. જ્ઞેયોમાં એવા પડે છે કે રાગ દ્વેષના આકરા પરિણામ કરીને દુઃખમાં ધકેલાઈ જાય. એટલે એને એ કળા કહી છે. એ છે કે એને કોઈ પણ વિભાવના અંશમાં વિકાર એટલે ત્યાં સુધી વાત લઈ લીધી, નહીતર પ્રારંભ શરૂઆત નહીં થાય. તુચ્છતા ભાષે, કાંઈક પણ કિંમત ભાષે, મેં આટલો આ ભાવ તો સારો કર્યો, આ તો કર્યો. એક કલાક સ્વાધ્યાયમાં તો બરાબર બેઠા છીએ અને શાસ્ત્રના અડીને જ આપણે તો બધો વિચાર ચાલતો હતો. એટલો શુભાવ તો ખરો, ભલે જ્ઞાન પ્રગટ્યું નથી, ભલે સમ્યક દર્શન પ્રગટ્યું નથી, એટલું તો શુભ તો કર્યું. કહે છે કે એ તમને શુભ રૂચે છે તો સ્થૂળ છે, પણ સૂક્ષ્મ આત્માનો વિચાર ચાલે તો પણ એ નહીં, એ નહીં, એ નહીં, જે કાંઈ પોતાનું છે તે આ નહીં, જેને જોઈએ છીએ તે આ નહીં, એટલે એને અંદરમાં પરખ આવીને તુચ્છતા ન આવે તો એ ત્યાંથી ખસી નહીં શકે. પુરુષાર્થ જે વિભાવમાંથી ખસીને સ્વભાવ પ્રત્યે પુરુષાર્થ જોવો જોઈએ, એમાં એક સાથે બે કામ એવી રીતે થાય છે કે સ્વભાવ ઓળખાય છે ત્યારે સ્વભાવની મહિમા ઉત્પન્ન થાય છે. અનાદિનો વિકાર મિત્ર સમજે ત્યારે માણસ પોતાના દુશ્મન ને ઘરમાં ક્યારે રાખે? તેને સહાયક અને મિત્ર માને ત્યારે એનો પરિચય છે, એમાં ભૂલ થઈ છે. અને સ્વભાવનો એને કદી પરિચય અને ઓળખાણ કરી નથી. એ જો એને ઓળખાણ થાય તો આની ઓળખાણ સાથે સાથે થઈ જાય છે. ત્યારે આ જે વિભાવ ભાવોમાં ઠીક ઈષ્ટ શાંતિ સંતોષ અને કાંઈક છે, કાંઈક ઠીક છે, મારા હિતનું કારણ છે, આ ભાવો તો મારા હિતનું કારણ છે, એની નજર બદલાઈ જાય છે. પછી દુશ્મન ઘરમાં હોય તો પણ એ સાવધાન થઈ જાય છે, નજર બદલાઈ જાય છે, એની દરેક પ્રવૃત્તિ ઉપર એનો ખ્યાલ રહે. પછી એની સાથે પ્રીતિ કરે, પ્રેમ કરે, એ વાત રહેતી નથી. ભલે એને ઘરમાંથી કાઢતા વાર લાગે, આજને આજ ન કહી દઈએ કે ચાલ્યા જાઓ, તમે વર્ષોનો સંબંધ હોય, જિંદગી આખી હારે કાઢી હોય, તો એ બરાબર જાગૃત થઈ જાય છે, ચોકસાઈ કરે છે, અને પછી કાયમ માટે રહે એક પરિસ્થિતિ રહેતી નથી. એવો એક સમય આવ્યા વિના રહેતો નથી. બને છે જે વિભાવને એને વિરુદ્ધ જાણ્યો, તુચ્છ જાણ્યો, જેની કિંમત ચાલી ગઈ અને સાથોસાથ સ્વભાવની કિંમત આવી. બન્યું છે પાછું શું કે સ્વભાવની કિંમત આવતા આ ગઈ છે. એની કિંમત છોડીને તો બાહ્ય ત્યાગ કર્યો છે. એમાં શું કહ્યું છે કે જાડી સમજણથી તે તે પદાર્થો વિકારના નિમિત્ત છે એમ નહીં સમજતા, વિકારના કારણ છે એમ સમજીને, વિકાર તે કરાવે છે એમ સમજીને જગતમાં બહુભાગ જીવો ધર્મના ક્ષેત્રમાં બાહ્ય વિષયોનો ત્યાગ કરે છે. છતાં તે ત્યાગ તેનો નિષ્ફળ જવાનું કારણ એ છે કે અંદરમાં રાગનો ત્યાગ કરવાનો પ્રયાસ જે સ્વભાવના મહિમાના બળે, વિતરાગ સ્વભાવના મહિમાના બળે આવવો જોઈએ, તે પ્રકારમાં તે આવતા નથી. એટલે એને ખરેખર ત્યાગ થતો નથી. ભારેલા અગ્નિની જેમ એ પડી રહે છે, ઉપરથી ત્યાગ દેખાય છે, અંદરમાં ભારેલો અગ્નિ પડી રહે છે. વિકારની તુચ્છતા ભાષે પછી દેવલોકમાં જાય ને ત્યાં ભભૂકે છે. એમને અહીંયા ત્યાગ કર્યો હોય ત્યારે એ પરપદાર્થ પ્રત્યેના પરિણામને એણે જે દમન કરીને રાખ્યા છે, અથવા તો સહજપણે જે રાગાદીના ત્યાગ થયા નથી, પ્રવૃત્તિનો ત્યાગ થયો નથી, આયુષ પર્યંત ટકાવી રાખે, દેવલોકમાં જાય છે પાછો એ અગ્નિ ફાટે. કારણ કે એનો પછી એ પ્રકાર હોય છે કે એને એ પોતે જ રોકી શકે નહીં, એને પોતે જ રોકી શકે નહીં. અને રોકવાનો તો વિચાર સુદ્ધા પણ મિથ્યા દ્રષ્ટિ દેવને તો રહેતો નથી. સમ્ય દ્રષ્ટિની જાગૃતિ જુદી વસ્તુ છે, મિથ્યા દ્રષ્ટિનો દેવલોક છે. એ પ્રાય એકેન્દ્રિયાદિના ભવનું કારણ થાય છે આ પરિસ્થિતિ. અધિકાંશ બહુ નીચી ગતિમાં જાય છે, કેમ કે તીવ્ર રસવાળા પરિણામ છે. ત્રિંચનું ગતિમાં ત્રિંચ ગતિમાં જગ્યા બહુ છે, મોટી જગ્યા છે, ત્યાં જાય છે. દેવો પણ ત્યાં જાય છે અને નારકીઓ પણ ત્યાં જાય છે. કેમ કે દેવો રાગની તીવ્રતાના પ્રવાહમાં છે, નારકીઓ દ્વેષની તીવ્રતાના પ્રવાહમાં છે. તીવ્ર વેગથી પરિણામ પ્રવાહ ચાલે છે. ભાગ્યે મનુષ્ય ગતિ આવી તો સહેલી નથી. બંનેમાં જ્ઞાનને અવરાવવાનું કારણ છે, તીવ્ર રાગ, તીવ્ર દ્વેષ, તીવ્ર મોહ એ જ્ઞાનને આવરણ કરવાનું ચોખ્ખું કારણ છે. 3 ઇંચમાં જ્ઞાન ઉડાઈ જાય છે. મનુષ્ય મનવાળું પ્રાણી થાય તો થાય, નહીતર 4 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 1 ઇન્દ્રિય જ્ઞાન ઊંડાઈ જાય છે. સુખ દુઃખ ના પ્રયોજન નો વિવેક રહેતો ખરાબ થઈ ગયો. પછી સુખ માટે એને પ્રયત્ન કરવો એ મનની ખુલ્લું જ્ઞાન એટલું ખુલ્લું જ રહેતું નથી. એટલે તીવ્રતાથી તો તીવ્ર રસે તો કોઈ પરિણામ ન કરવા. એક એની રોજિંદા જીવનની એક પ્રેક્ટિસ હોવી જોઈએ. કોઈ પણ ઉદયમાં તીવ્ર રસે કરીને જીવ પરિણમે તો એ જેટલું નુકસાનકારક છે એટલું બીજું એકે જગતમાં નુકસાનકારક નથી. એ તીવ્રતા ત્યારે આવે છે કે એની કિંમત ઘણી આંકવામાં આવે છે. જ્યાં સુધી કિંમત ન હોય ત્યાં સુધી એમાં તીવ્રતા આવતી નથી. આ તો એકદમ અનુભવમાં આવે એવો વિષય છે. પરની કિંમત નહીં, અને પર તો પુણ્યનું ફળ છે ને, જે પર છે એ જેના કારણે એ પરિસ્થિતિ ઊભી થઈ છે એ કારણની પણ કિંમત નહીં. કારણ અને કાર્ય બેની કિંમત નહીં.
બરોબર.
એટલે પુણ્યાદિ જે સુપરિણામ અને સુપરિણામનું ફળ બંનેની કિંમત જવી જોઈએ. ઓલી તો કિંમત અજ્ઞાનીને જાય છે સહેલાઈથી, અન્યમતીઓમાં ત્યાગ કરે છે. જંગલમાં જઈને, ગુફામાં જઈને, હિમાલયની તળેટીમાં જઈને લે છે. પણ એમ નહીં, અંદરથી રાગ છૂટવાની જે અંદરની જ્ઞાન કળા છે, ભેદ જ્ઞાનની જે કળા છે, રાગથી અંદર જે છૂટો પડવાનો પ્રયત્નમાં પડ્યો એ મૂળમાંથી એને એ દિશા છોડવી છે અને અંતર્મુખ થઈને એને સિદ્ધ થવું છે. પરિપૂર્ણ સિદ્ધ થવું છે એ લાઈન છે. આ તો એટલો જ મુદ્દો છે. તારો પુરુષાર્થ નહીં હતે જે બળથી તું પરપદાર્થ પ્રત્યે જાય છે તેનું કારણ તને વિભાવની મલિનતા અને તુચ્છતા ભાસી છે. જે મલિન છે એ તુચ્છ ભાસે છે. તુચ્છતા ભાસવાનું કારણ એની મલિનતા છે. સ્વભાવની જે પવિત્રતા છે, સ્વભાવની જે મહાનતા છે એ અનંત સામર્થ્યપણું છે. એનો મહિમા આવે તો ત્યાં પુરુષાર્થ વેગ કરીને ઉપડ્યા વિના રે નહીં, વેગે કરીને ઉપડે છે. નિર્ણયનું પણ બળ છે, એ બળથી કામ થાય છે. સીધો જવાબ છે પુરુષાર્થનો. પુરુષાર્થની સમસ્યા છે માણસ. પુરુષાર્થ તો કરવો છે ને કહીએ છીએ, કરવો છે ને કહીએ છીએ, પણ કાર્ય કેમ થતું નથી? ભાઈ તું ક્યાં કરે છો એની તને ખબર નથી. બહેનશ્રી તો વાર ન વાર કહે છે કારણ આપે ને કાર્ય ન થાય. આ ચર્ચા ચાલે છે એમાં એ વાત આવે છે. અત્યારે 5-15 મિનિટ કોઈ વાર ચર્ચા ચાલે છે કે કારણ આપે અને કાર્ય ન થાય એવું બને નહીં. જેવું કારણ આપે એવું જ કાર્ય થાય. બસ એ કુદરતનો અબાધ્ય નિયમ છે. એમાં કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી. નિર્બાધ નિયમ છે કે જેવું કારણ આપે એવું જ કાર્ય થાય. અન્યથા કારણ ને અન્યથા કાર્ય એ વસ્તુની વ્યવસ્થામાં વિશ્વમાં છે જ નહીં. આ વિશ્વમાં જે વસ્તુ વ્યવસ્થા છે એટલે કે જે વસ્તુઓ પોતાના કુદરતી સ્વભાવો સંગ્રહીને અનાદિ અનંત અસ્તિત્વ ધરાવે છે એનું સંશોધન કરીને સત્યને પ્રગટ કર્યું છે જ્ઞાનીઓએ કે જેવું કારણ આપે એવું જ કાર્ય થાય, બીજી રીતે થાય નહીં. માણસ નથી, પણ તમે જૈનમાં આવ્યા ને આવું ક્યાં કરો? જૈનમાં આવ્યું એવું પણ એને કોઈ કારણ સેવેલું છે? કોઈ એમ કે ભાઈ અન્યમતમાં આવીને આટલું બધું કેમ કે, પણ એ અન્યમતમાં આવવાનું એવું કોઈ કારણ સેવેલું છે? મફતનું કોઈ કાર્ય હોય છે એમ હતું
નથી.
વિચિત્રતા ભલે ગમે તે થાવ કે હો એમ લાગે ઉપર તબકે, આમ વિચિત્ર કેમ, પણ નહીં એમ નથી. ખરેખર તો જેવું કારણ આપે એવું જ કાર્ય હોય છે, અન્યથા આ વિશ્વમાં કદી અન્યથા બનતું નથી, બની શકતું નથી, કદી બનશે નહીં. એટલે સ્વભાવની મહિમા ભાષે અંતર પુરુષાર્થનું મૂળ કારણ આ છે. જે જ્ઞાનમાં સ્વભાવ ભાષ્યમાન થયો, ભાષ્ય શબ્દ આવ્યો, જે જ્ઞાનમાં સ્વભાવ ભાષ્યમાન થયો, મહિમાવંત સ્વભાવ ભાષ્યમાન થયો, તે જીવના પરિણામમાં તદનુસાર મહિમા ઉત્પન્ન થાય ત્યારે એનો પુરુષાર્થ ત્યાં ઢળી જાય. ખેંચીને પરાણે કરવું પડે નહીં, સહજ ઢળે છે, એ કુદરતી છે, એ આત્માનું સ્વભાવગત પરિણમન છે. એમાં કરવું પડે એ પ્રશ્ન હતો. સૂત્ર જેવા બોલ છે 213 214, એક એક સૂત્ર જાણે હોય સિદ્ધાંત મૂકી દીધો. પર્યાય વિષયક આ પુરુષાર્થ વિષયક સિદ્ધાંત છે, સિદ્ધાંત મૂકેલો છે પુરુષાર્થ. એ વિચાર આવ્યો હતો ક્લાસિફિકેશન કરવું અનુક્રમ માણિકામાં દ્રવ દૃષ્ટિ પ્રકાશમાં કહે છે ને, આટલા બોલ મુનિપણાને વ્યક્ત કરે છે, આટલા બોલ વૈરાગને વ્યક્ત કરનારા છે, આટલા બોલ મુમુક્ષુને માર્ગદર્શન વાળા છે, આટલા દ્રષ્ટિ વિષયક છે, આટલા જ્ઞાન વિષયક છે, આટલા ચારિત્ર વિષયક છે, એ રીતે આટલા અંગત છે એમ. આમાંથી ગર્વ કરો, આ બોલને એ ખાનામાં લઈ જવાય. પુરુષાર્થ સંબંધિત સિદ્ધાંત, પુરુષાર્થનો સિદ્ધાંત શું, કે આત્માનો પુરુષાર્થ આત્માનો સ્વભાવ ભાષે ત્યારે ઉત્પન્ન થાય. જગતનો પરિભ્રમણનો પુરુષાર્થ, ચાર ગતિમાં જન્મ મરણ થવાનો પુરુષાર્થ જીવ કરી રહ્યો છે, તે એને વિભાવની મહિમા ભાષી છે તેથી કરી રહ્યો છે. એ તુચ્છતા એની ન ભાષે ત્યાં સુધી સ્વભાવની મહિમા ભાષે નહીં, સ્વભાવની મહિમા ભાષે નહીં ત્યાં સુધી તેની તુચ્છતા ભાષે નહીં. એક સાથે છે તો
બરોબર.
એ સિદ્ધાંત એ રીતે પુરુષાર્થનો 213માં છે, 214. અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે, એટલે કે એમાં ઘર થઈ જાય, ઇડિયોમેટિક છે, ઘર થઈ જાય છે. રોગ જેમ ઘર થઈ જાય છે, એનું સ્થાન છોડતો નથી, એમ અભિપ્રાય છે એ અનુસાર એનું પરિણમન ત્યાં ઘર કરી જાય છે. કહે છે કે સ્વાધ્યાય આદિ રોજની આ પ્રક્રિયાનો વ્યવહાર શા માટે, કે અભિપ્રાયને બદલવા માટે. પહેલો અભિપ્રાય બદલાય છે અને પછી એની શ્રદ્ધા બદલાય છે, કેમ કે અભિપ્રાય સમજણ અને જ્ઞાનપૂર્વક બદલાય છે અને એનું ફળ શ્રદ્ધા ગુણમાં આવે છે પછી.
બરોબર.
એટલે એમ કહે છે કે અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે, અને એ અભિપ્રાય છે એ એનો પૂર્વગ્રહ છે. માણસ નથી કહેતા તમે આના માટે શું માનો છો, એ મારો આ અભિપ્રાય છે, આ મારો મત છે. અભિપ્રાય કહો, મત કહો, પૂર્વગ્રહ કહો, એને એના માટે જે ગ્રહીને નક્કી કર્યું કે આમ જ, આમ જ, એનો અભિપ્રાય થઈ ગયો ને, પછી એને એ રીતે જ જોવે. મહાન જ્ઞાની અને સંત હોય, અભિપ્રાયમાં એમ નક્કી કર્યું હોય કે આનામાં કાંઈ નહીં, એ સોના જેવી વાત મૂકે એને તરવાની રૂચે નહીં, એનું ધ્યાન જાય નહીં, એનું લક્ષ જાય નહીં, સમજી શકે નહીં. અને અજ્ઞાની હોય, મિથ્યાતને દોડ કરતો હોય પણ એમાં માનતા કલ્પી હોય, કુલગુરુમાં તો એમ થાય ને, હા મારા ગુરુ છે એટલે માન, તો એની કોઈ પણ વાત સાધારણ હોય તો એને આ હા શું કે છે આ શું કે છે જોર
અજ્ઞાની હોય દુકાન કરેલું હોય
તમામ પ્રકારનો પૂર્વગ્રહ છોડીને અથવા સાદી ભાષામાં એમ કે છે કોરી પાટી કરીને એક વાર સાંભળ તો કે કોરી પાટી થવી એટલી સહેલી નથી, પૂર્વે ગ્રહાયેલું મૂકવું એટલું સહેલું નથી, એ બહુ બહુ પુરુષાર્થ અને બહુ મથામણે અને બહુ મંથનથી છૂટે છે, પણ હળવો થઈ શકે છે એ પૂર્વગ્રહમાં. જો પૂર્વગ્રહની પકડમાં થોડી હળવાશ આવે એટલે જ કુતૂહલ અને જિજ્ઞાસાથી એને હળવાશ આવે તો જોઈએ તો ખરા શું કે છે, એ કે છે એ બરાબર છે સાચું છે કે ખોટું છે એમ તો તપાસીએ, એમ કરીને પણ જો કાંઈક એની યોગ્યતા તપાસવામાં જાય પણ પૂર્વગ્રહ છોડીને ખોટું જ કે છે એમ રાખીને નહીં, નિષ્પક્ષપણે જો એને તપાસવામાં જાય તો એને સત્ય અસત્યનો વિવેક થાય, એવું મિથ્યા જ્ઞાનમાં પણ થોડુંક અવકાશ જગ્યા રહેલી છે. આમાં એક બોલ લીધો છે પાછળ મુમુક્ષુ જીવે વિચારની ભૂમિકામાં 1007 છે ને, 1008 બોલ છે ને એમાં છેલ્લેથી જિજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં ક્યાં લીધું? આ અભિપ્રાયનું સ્થાન છે, અંતર વિચારનું સ્થાન છે
અભિપ્રાય,
એ અભિપ્રાયનું સ્થાન છે, એ ખાલી કરી નાખું એમ કે છે. અભિપ્રાય જો સત્યનો બાંધવો હોય તો જિજ્ઞાસુ જીવે, એમાં બીજી વાત ન લીધું, જિજ્ઞાસા વાળો લઈ લીધો, એનું વિશેષણ જિજ્ઞાસુ લીધો, અને સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ. શું આની પાછળ વાત છે? આ તો ગુરુદેવશ્રી પ્રવચન કરતા ત્યારે આવા ટુકડા નીકળી પડતા આવડી કોઈ ઝીલી લે આવી ગયા. કહે છે કે તને સત્ય મળી ગયું છે એક નક્કી કરતો, પરમ સત્ય તને ઉપલબ્ધ છે પ્રાપ્ત છે મળી ગયું છે? ના ભાઈ, જી તો મને કઈ પરમ સત્ય મળ્યું નથી, એ વાત તો ચોખ્ખે એકરાર કરવા જેવી છે. તો હવે એક કામ કરતો, ભલે ન મળ્યું હોય તો એક કામ કર ભાઈસા, કે તારા અંતર વિચારના સ્થાનમાં અભિપ્રાયમાં આ જ સત્ય છે એ વાત હવે છોડી જાય. જ્યાં સુધી તને સત્યની અનુભૂતિ ન થાય, અપરોક્ષ સાક્ષાત પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય, ત્યાં સુધી અંતર વિચારના સ્થાનમાં સત્યની જગ્યા ચોક્કસ ખાલી રાખજે એમ કે. નહીતર ક્યાં કોઈ એવો પકડાય જશે, એવો પકડાય છે પત્તો લાગશે, અનંત જન્મ મરણનો છેડો લાવવો હોય તો પરમ સત્ય છે એને માટે અભિપ્રાયમાં એટલે કે અંતર વિચારના સ્થાનમાં એ સમજવા માટે એને અવકાશ રાખવો છે કે નહીં, કેવી વાત આવે. અનેક આગમના અન્નમાંથી સાર સાર ખેંચીને નાખી થાય છે, આમાં પરમાગમ સાર લેવાનું નામ દેવાનું કારણ એ અનેક પરમાગમો ઉપરના જંગલમાં રહીને દેહાતીત દશામાં જે આચાર્યો અને સંતોએ જેને આહાર કપડાં કોઈ પડી નથી, દિગંબર છે આહારની કોઈ, મહિના મહિનાના ઉપવાસ થાય ખબર પડે નહીં કે ખાધું છે કે નથી ખાધું, કેટલા દિથી આહાર લીધો નથી ભૂલી જાય છે, આ તો જેની દશા છે. એવા સંતોએ મહાત્માઓએ જંગલમાં રહીને જે સત્યને દેહનો અક્ષરદેહ આપ્યો, જેને અક્ષરદેહ આપ્યો છે એ સત્યના અક્ષરદેહ છે, એના ઉપર ગુરુદેવશ્રી જેવા સમર્થ મહાત્માઓએ જે પ્રવચનો કર્યા એમાંથી પણ ટોટલ મારી મારીને ક્યાંક વાતો સિદ્ધાંત જેવી કરીને રાખી હોય ખેંચી લીધી છે, એવું લક્ષ રાખ્યું. આખા પ્રવચન નો કસ ક્યાં પડ્યો છે? એક પ્રવચન વાંચ્યો, એક ગાથાનો, એક પ્રવચન, આખા પ્રવચન નો કસ ક્યાં આવે છે? ક્યાંથી પકડવું? વિસ્તારથી ઘણી વાતો આવી છે. આ સિદ્ધાંત જેવી વાત છે બધું. શું કે અભિપ્રાય એટલું જીવનું જીવન થઈ જાય છે. જોજી ભાઈ, એ અનુસાર તારું જીવન અભિપ્રાય અનુસાર ચાલશે. નાની મોટી દરેક વાતમાં જે જે વિષયમાં જે જે પ્રકારે અભિપ્રાય બાંધી લે છે, બસ એના પરિણામની ચાલ છે એ એના ઉપર છે. અહીંયા પણ એમ નથી થતું, ઘરે જવું હોય તો નક્કી કરીને એક ઘરે જવું છે, પછી વાતો કરતો જોતો આડે અવડે જોતો ગમે માલે નહીં ઘરે જ પહોંચે છે. કારણ શું છે? 5600 વિચાર કરશે રસ્તામાં, 1000 માણસોનો વાહનોનો ટ્રાફિક આવશે રસ્તામાં, અને વાતોમાં આમ લાગી ગયા હોય બે ચાર જણા સાથે હોય તો પણ એ ઘર બાજુ ચાલે છે, એને અભિપ્રાય શું કામ કરે છે. એક સામાન્ય વાતમાં પણ જેનો વિકલ્પ થયા વિના પ્રવૃત્તિ આટલી ચાલે, નિર્ણય અનુસાર અભિપ્રાય અનુસાર એને પરમ સત્યનો અભિપ્રાય થઈ જાય, પરમ સત્ય એના અભિપ્રાયમાં બેસી જાય, એની પરિણતિ અસત્યને છોડીને, અસત્ય એવા જન્મ મરણને પણ છોડીને સિદ્ધાલય સુધી પહોંચાડે છે. એ પરમ સત્યનું સ્થાન છે ત્યાં, પણ હું એનું અહીંયા છે. એને એ સત્ય અભિપ્રાયના શાસ્ત્ર પરિભાષાને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે જેને, એનું અભિપ્રાય ગેરેન્ટેડ સત્ય છે. બીજાની ભૂલ થાય ભાઈ તો શાસ્ત્ર વાંચ્યું છે તો આમ જ કે ને એમ ન ચાલે, એનો અભિપ્રાય થઈ જવો જોઈએ. નહીંતર જ્યાં સુધી એ દશા પ્રગટતી નથી ત્યાં સુધી ગડબડ રહે છે કોઈ પણ જીવને. એ જીવનું જીવન થઈ જાય છે, અભિપ્રાય અંદરમાં ઘર કરી જાય છે, અને જે અભિપ્રાય નક્કી કર્યો હોય એ બદલવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે એને આખું જીવન બદલવું પડે એવું એને લાગે છે. આ માણસ વેપાર નથી ફેરવી શકતો. લોખંડનો વેપાર કરતો હોય એને એમ કે તું હીરાનો કરે એટલે એમ કે આપણું કામ નહીં, આપણને ન ફાવે. જેનાથી ટેવાઈ ગયો છે એને નવું કઈ આખું બદલવું પડે એમ લાગે, નવું આવતા આખું બદલવું પડે એમ લાગે છે. એક ભાવમાં બે ભાવ કરવા જેવું લાગે છે. આપણને ફાવે એવું નથી. તો આ તો અનાદિથી એને અસત્યનો અભિપ્રાય ઘર કરી ગયો છે અને એને કાઢવો છે, એને એ ફેરવતા એને જીવન બદલવાનો વારો છે. પણ જેણે એમ નિશ્ચય કર્યો છે, જે કૃત નિશ્ચય છે કે મારે મારું જીવન બદલવું છે, જે જીવન જે રીતે ચાલી રહ્યું છે તે રીતે જીવવું નથી, પણ કોઈ એવી રીતે જીવવું છે કે જેના ફળમાં જન્મ મરણ મટે અને જેના ફળમાં આત્માની અનંત શાંતિ સદાય રહે, શાશ્વત રહે, એવું જીવન જીવવું છે. એના માટે જેણે નિર્ણય કરી નાખ્યો છે, દ્રઢ સંકલ્પ કરી નાખ્યો છે, દ્રઢ નિશ્ચય કરી નાખ્યો છે, એને એ અભિપ્રાય બદલવો પણ એટલો અઘરો નથી. એ સહેલાઈથી અભિપ્રાયને બદલી શકે છે. એક ન્યાયે અભિપ્રાય બદલવો અઘરો છે તો પણ એક ન્યાયે તો અભિપ્રાય બદલવો સહેલો પણ છે. બે વાત છે. જ્યારે એમાંથી ખસવા માંગતો નથી, જે અભિપ્રાય એને નક્કી કર્યો એ અભિપ્રાય એને બદલવાનો અભિપ્રાય નથી, અભિપ્રાયને બદલવાનો અભિપ્રાય નથી, ત્યાં એ એમ બહાનું પકડશે કે આ બદલી નહીં શકે, આ ન થઈ શકે, આ ભાવમાં તો આમ કાંઈ એવો ફેરફાર હવે થઈ શકે એવું નથી. એને પોતાની અશક્તિ મુખ્ય થઈ જાય છે. મારી શક્તિની બહારની વાત છે. એને નિશ્ચય કર્યો કે નહીં આ ભાવમાં જન્મ મરણનો અભાવ કરવાનું કારણ મને મળી જ જવું જોઈએ, નહીતર ચાર ગતિમાં ક્યાંય પણ જીવને જન્મરણનું કારણ ટાળવાની એટલો અવકાશ નથી, એટલી સુવિધા નથી, એટલી શક્યતા નથી, એટલી સંભવિતતા નથી જેટલી અહીંયા છે. તો આ મળેલી તક છે, જેમ વેપારમાં મળેલી તકને વિચક્ષણ વેપારી જવા દેતો ભૂલે ના ગાવે ને એ કઈ ભૂલે ભૂલે નહીં, તક ન ભૂલે. ત્યાં તો એ પૂરેપૂરો ટીંગાઈ જાય છે, રાત દી ઉજાગરા ખાવું પીવું બધું છોડીને લાગી જાય. એમાં મનુષ્ય પણ છે, એક તક છે. જન્મ મરણ ટાળવું હોય અને પરમ સત્યને અંગીકાર કરવો હોય અને અભિપ્રાયમાં પલટો મારવો હોય, વિચારણા કરવા માટે બુદ્ધિની મધ્યસ્થા, જ્ઞાનની મધ્યસ્થા અને રાગ દ્વેષના પ્રવાહની ઓછપ આ ગતિની અંદર હોવાથી અહીંયા એ વધારે સુવિધાયુક્ત છે.
બરોબર.
એટલે જો એ નિર્ણય કરે કે મારે આ કાર્ય કરવું છે તો એ અભિપ્રાય બદલવો સહેલો છે, અને નહીંતર એ અભિપ્રાય બદલવો ઘણો અઘરો છે. એમ બંને ન્યાય લાગુ પડે છે.
ભગવાન જય સનાતન દિગંબર.